આપનું સ્વાગત છે. આજે આપણે જરા સમયમાં પાછા જઈએ, છેક 19મી સદીમાં.
હા, અને ગુજરાતી સાહિત્યના એક રસપ્રદ પાસા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
આપણી પાસે છે 1887નો એક, શું કહેવાય, સમીક્ષા લેખ.
બરાબર. એ લેખ બાબુ જ્યોતિરેન્દ્રનાથ ઠાકુરના બંગાળી નાટક પુરુરાજના ગુજરાતી અનુવાદ પર લખાયો હતો.
અને અનુવાદ કર્યો હતો શ્રી હેમચંદ્રે.
હા, એટલે આપણી ચર્ચાનો મુખ્ય આધાર એ મૂળ સમીક્ષા જ રહેશે.
એના પરથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે 1887માં, એટલે એ જમાનામાં, આ નાટક અને એના અનુવાદને લોકો કઈ રીતે જોતા હતા.
ચોક્કસ. નાટકની વાર્તા શું છે, પાત્રો કેવા છે, મુખ્ય વિચારો કયા છે, અને હા, અનુવાદ વિશે સમીક્ષકે શું કહ્યું, એ બધું જોઈશું.
તો ચાલો શરૂ કરીએ. સમીક્ષક શરૂઆતમાં જ, એટલે અનુવાદની ભાષા પર વાત કરે છે. એ થોડું રસપ્રદ છે.
શું કહે છે?
એ નોંધે છે કે કેટલાક વાચકો અનુવાદક, એટલે શ્રી હેમચંદ્રના લખાણ પ્રત્યે થોડો, એમ કહીએ કે, પૂર્વગ્રહ રાખતા હતા.
અચ્છા, પણ આ નાટક માટે શું કહે છે?
એ કહે છે કે આ નાટકમાં ભાષા વ્યાકરણની રીતે એકદમ શુદ્ધ છે, રૂઢિપ્રયોગો પણ બરાબર વપરાયા છે,
અને સરળ પણ છે.
હા, અને સરળ પણ. માત્ર પેલી અર્પણ પત્રિકા છે ને, એની ભાષા સામે થોડો વાંધો છે.
ઓ, પણ બાકી આખા નાટકમાં?
બાકી બધી જ ભાષા સારી છે, અને પદ્ય ભાગ, એટલે કવિતા જેવો ભાગ, એ તો એથી પણ વધુ શુદ્ધ અને સરળ છે, એમ કહે છે.
આ તો નોંધપાત્ર કહેવાય. મતલબ એ સમયે પણ અનુવાદની ક્વોલિટી, ભાષાની શુદ્ધતા, આ બધું મહત્વનું ગણાતું હતું.
બિલકુલ. ખાલી વાર્તા નહીં, પણ એ કેવી રીતે કહેવાય છે એ પણ જોવામાં આવતું હતું.
સાચી વાત. હવે મૂળ લેખક વિશે, જ્યોતિરેન્દ્રનાથ ઠાકુર વિશે સમીક્ષક કંઈ કહે છે?
હા, એમની લેખન શૈલીને પરિપક્વ ગણાવે છે.
અને એનું કારણ?
કારણ આપે છે અંગ્રેજી સાહિત્યનો એમનો ઊંડો અભ્યાસ,
એટલે પશ્ચિમી સાહિત્યનો પ્રભાવ.
હા, અને એ મુદ્દો આગળ વધારે છે. કહે છે કે નાટકની શૈલી અને એનું બંધારણ, મતલબ કે પ્લોટ સ્ટ્રક્ચર, એ આપણા દેશી નાટ્યશાસ્ત્ર કરતાં પશ્ચિમી સાહિત્યશાસ્ત્રની વધુ નજીક છે.
ઓહો, આ રસપ્રદ કહેવાય. એટલે 1880ના દાયકામાં બંગાળી સાહિત્ય પર પશ્ચિમી અસર સ્પષ્ટ હતી,
અને ગુજરાતી સમીક્ષકો એ નોંધી પણ રહ્યા હતા.
શું સમીક્ષક આ પ્રભાવને સારો ગણે છે કે ખરાબ?
સીધી ટીકા નથી કરતા, પણ એક હકીકત તરીકે જણાવે છે. એ સ્પષ્ટ કરે છે કે નાટકનું કથાનક કાલ્પનિક છે.
ભલે સમય સિકંદરના આક્રમણનો અને સ્થળ પંજાબનું હોય.
બરાબર. અને પાત્રોનું વર્તન પણ, શું કહેવાય, તે સમયના યુરોપિયન સ્ત્રી પુરુષો જેવું વધુ લાગે છે.
તેમ છતાં નાટક કેવું છે?
એમ છતાં સમીક્ષક ભારપૂર્વક કહે છે કે નાટક સ્વભાવોક્તિથી ભરેલું છે, એટલે કે પાત્રો અને પરિસ્થિતિઓનું ચિત્રણ એકદમ જીવંત અને સ્વાભાવિક લાગે છે.
અને રસપ્રદ પણ છે.
હા, અને રસપ્રદ.
અને એમણે બીજા નાટકો સાથે સરખામણી પણ કરી છે, ખરું ને?
હા, કરી છે, અને સરખામણી બહુ આકરી છે.
શું કહે છે?
કહે છે કે તે સમયે નાટક તરીકે ઓળખાતી બીજી ગુજરાતી કૃતિઓ કરતાં આ અનુવાદિત નાટક હજારો ગણું ચડિયાતું છે.
હજારો ગણું? બાપરે. આ તો ખાલી પુરુરાજની પ્રશંસા નથી, એ સમયના ગુજરાતી નાટકો પર પણ મોટી ટિપ્પણી કહેવાય.
ચોક્કસ. કદાચ સમીક્ષક વધુ સારા માળખાવાળા, વધુ સારી શૈલીવાળા નાટકોની અપેક્ષા રાખતા હશે.
બની શકે. ચાલો હવે વાર્તા પર આવીએ. મુખ્ય પાત્રો કોણ છે, ઘટનાઓ શું બને છે, સમીક્ષકે શું વર્ણવ્યું છે?
મુખ્ય પાત્રોમાં પંજાબના બે યુવાન રાજાઓ છે. એક તો નાયક પુરુરાજ,
અને બીજો?
બીજો રાજા તક્ષશીલ, અને એક ત્રીજું બહુ મહત્વનું પાત્ર છે, અયલવિલા.
અયલવિલા કોણ છે?
એ એક કુમારિકા રાણી છે. પિતાના અવસાન પછી પોતે રાજ ચલાવે છે, અને સમીક્ષક એના દેશપ્રેમ પર ખૂબ ભાર મૂકે છે.
એટલો બધો?
હા, જાણે એમ કહે છે કે એની નસોમાં લોહી નહીં પણ દેશભક્તિ જ વહે છે.
વાહ. અને પુરુરાજ સાથે એનો સંબંધ?
એનો આંતરિક પ્રેમ પુરુરાજ માટે છે, પણ એણે એક શરત મૂકી છે.
શી શરત?
એણે જાહેર કર્યું છે કે જે રાજા સિકંદર સામેના યુદ્ધમાં સૌથી વધુ બહાદુરી બતાવશે એને જે પરણશે.
ઓહ, એટલે અહીંથી સંઘર્ષ શરૂ થાય છે. પુરુરાજ તો લડશે જ.
હા, પણ આ શરતની લાલચથી તક્ષશીલ પણ યુદ્ધ માટે તૈયાર થાય છે, જોકે એના ઈરાદા કદાચ એટલા શુદ્ધ નથી.
પણ પછી કંઈક ગરબડ થાય છે ને. તક્ષશીલની બહેન અંબાલિકા.
હા, ત્યાં જ કહાનીમાં મોટો વળાંક આવે છે. અંબાલિકા એક લડાઈમાં સિકંદરના સૈનિકોના હાથે પકડાઈ જાય છે.
અને ત્યાં શું થાય છે?
ત્યાં સિકંદર અને અંબાલિકા વચ્ચે શું કહેવાય પ્રેમ સંબંધ બંધાય છે.
અચ્છા, પછી?
પછી જ્યારે એ પાછી આવે છે ત્યારે પોતાના ભાઈ તક્ષશીલને ગેરમાર્ગે દોરે છે, કદાચ સિકંદરના કહેવાથી અથવા પોતાના પ્રેમને કારણે.
અને આનું પરિણામ શું આવે છે?
ભયંકર હશે, પરિણામ ગંભીર આવે છે. તક્ષશીલ પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી જાય છે, દેશ પ્રત્યેની ફરજ ભૂલી જાય છે.
એટલે એ યુદ્ધમાં મદદ નથી કરતો?
મદદ નથી કરતો એટલું જ નહીં, પણ જ્યારે અઈલવિલા પોતે યુદ્ધના મેદાનમાં ઉતરીને મદદ અને સલાહ માટે તક્ષશીલની છાવણીમાં જાય છે,
હા,
ત્યારે તક્ષશીલ દગાથી એને કેદ કરી લે છે.
શું વાત કરો છો, આ તો બહુ મોટો વિશ્વાસઘાત કહેવાય.
ખરેખર, અને આની અસર યુદ્ધ પર શું પડે?
અસર તો ખરાબ જ પડે ને. અઈલવિલા કેદ થઈ જાય એટલે એનું સૈન્ય નેતૃત્વ વગરનું થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય.
એટલે પુરુરાજ અને બીજા વફાદાર રાજાઓ એકલા પડી ગયા?
હા, તેઓ બહાદુરીથી લડે છે પણ સામે સૈન્ય મોટું હોય એટલે હાર નિશ્ચિત જેવી લાગે છે.
આવી સ્થિતિમાં પુરુરાજ શું કરે છે? હાર માની લે છે?
ના ના, હતાશા અને વીરતાના આવેશમાં પુરુરાજ સિકંદરને દ્વંદ્વ યુદ્ધ માટે લલકારે છે, એકની સામે એક.
અને સિકંદર માની જાય છે?
હા, સિકંદર પોતે પણ શૂરવીર છે એટલે પડકાર સ્વીકારે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.
અને અહીંયા પેલી અત્યંત નાટકીય ઘટના બને છે જેનું વર્ણન સમીક્ષક કરે છે.
હા બરાબર, ખરેખર નાટકીય. લડતા લડતા પુરુરાજ સિકંદરને નીચે પાડી દે છે અને એની છાતી પર ચડી બેસે છે.
બાપરે, આ તો ઐતિહાસિક રીતે ભલે શક્ય ન લાગે પણ નાટકમાં તો જબરદસ્ત અસર ઉધી કરે.
ચોક્કસ, પણ ત્યાં જ સિકંદરનો એક સિપાહી નિયમ તોડીને પાછળથી આવીને પુરુરાજને ઘાયલ કરી દે છે.
અરે રે, જીત હાથવિંતમાં હતી ત્યાં દગો
ઉમા લઈ જાય છે.
અને સિકંદર શું કરે છે? પેલા સિપાહીનું શું?
સિકંદર પેલા સિપાહી પર બહુ ગુસ્સે થાય છે, એને સજા કરે છે અને પછતાવો કરે છે કે આ ખોટા કામથી એની જીત પર, એના યશ પર કલંક લાગ્યું.
સમીક્ષક આ વિશે કંઈ નોંધે છે?
હા, સમીક્ષક નોંધે છે કે ભલે આ ઘટના ઇતિહાસ મુજબ ન હોય પણ તે પ્રેમ અને શૌર્યના ધર્મને અનુરૂપ છે, એટલે વાચકને ગમે છે. અહીં જાણે કલાત્મક સ્વતંત્રતાને ભાવનાત્મક અસર માટે યોગ્ય ઠેરવી છે.
બરાબર, આખી કથા પરથી એ તો સ્પષ્ટ છે કે નાટકમાં દેશભક્તિ, પ્રેમ, વિશ્વાસઘાત, શૌર્ય જેવા ઘણા મોટા વિષયો છે.
ચોક્કસ, દેશભક્તિ તો મુખ્ય છે જ, ખાસ કરીને અઈલવિલા અને પુરુરાજના પાત્રોમાં.
અને પ્રેમ અને કર્તવ્ય વચ્ચેનો સંઘર્ષ પણ દેખાય છે.
હા, અંબાલિકાના પાત્રમાં એનો સિકંદર માટેનો પ્રેમ એને દેશદ્રોહ તરફ લઈ જાય છે,
જ્યારે અઈલવિલાનો પ્રેમ એની દેશભક્તિની શરત સાથે જોડાયેલો છે.
બરાબર, અને તક્ષશીલનો વિશ્વાસઘાત જુઓ, એ પુરુરાજની નિષ્ઠા અને શૌર્યની સામે એકદમ ઉલટું ચિત્ર રજૂ કરે છે. આ બધું મળીને નાટકને રસપ્રદ બનાવે છે.
યુદ્ધ પછી શું થાય છે? સિકંદર જીતી ગયો.
હા, સિકંદરની જીત થઈ. અંબાલિકા ખુશ છે કેમ કે એનો પ્રેમી જીત્યો.
અને તક્ષશીલનું શું? એને કંઈક ઇનામ મળે છે?
હા, એના વિશ્વાસઘાતનું ઇનામ. સિકંદર એને આખા પંજાબનો સૂબો બનાવી દે છે.
પણ અઈલવિલા, શું એ આવા દેશદ્રોહી સાથે લગ્ન કરવા તૈયાર થાય છે?
જરાય નહીં, એ સાફ ના પાડી દે છે. તક્ષશીલ બહુ વિનવે છે, સિકંદર પણ સમજાવે છે, પણ અઈલવિલા એકની બે નથી થતી.
અને પુરુરાજનું શું થયું? એ તો ઘાયલ હતો.
સિકંદર એના સૈનિકોને પુરુરાજને પકડી લાવવા મોકલે છે. પુરુરાજની છાવણીમાં હવે માંડ ગણ્યા ગંઠ્યા અંગરક્ષકો બચ્યા છે, પણ એ પોતાના રાજાને બચાવવા લડીને શહીદ થઈ જાય છે.
પછી પુરુરાજને લઈ જવામાં આવે છે?
હા, સૈનિકો પુરુરાજને ખાટલામાં સૂતેલી હાલતમાં જ લઈ જાય છે, પણ રસ્તામાં તક્ષશીલ મળે છે.
આ મુલાકાત કેવી રહે છે? તંગદિલી ભરી.
હા, તક્ષશીલ પુરુરાજને જીવતો જોઈને બહુ ગુસ્સે થાય છે, અપમાનજનક શબ્દો બોલે છે.
પણ પુરુરાજ તો ઘાયલ છે.
ઘાયલ છે પણ અપમાન સહન નથી કરી શકતો. સમીક્ષક લખે છે કે એનું ક્ષાત્ર તેજ ફરી જાગી ઉઠે છે.
એટલે
એ પોતાના જખમોની પીડા ભૂલી જાય છે, ખાટલામાંથી કૂદી પડે છે અને તલવારના એક જ ઝાટકે તક્ષશીલના બે ટુકડા કરી નાખે છે.
વાહ, ઘાયલ સિંહ જેવો ઘાટ થયો. આ દૃશ્ય તો ખરેખર દમદાર હશે.
બિલકુલ. પછી પુરુરાજને સિકંદર સમક્ષ લઈ જવામાં આવે છે.
અને ત્યાં
તક્ષશીલના મોતની ખબર પણ પહોંચે છે. અંબાલિકા આ સાંભળીને શોકમાં ડૂબી જાય છે.
અને પછી
સિકંદર અને પુરુરાજ વચ્ચેનો પેલો પ્રખ્યાત સંવાદ થાય છે.
કયો સંવાદ? જે ઇતિહાસમાં પણ જાણીતો છે.
હા, એ જ. સિકંદર પૂછે છે, બોલ પુરુ, હવે તું મારી પાસેથી મૃત્યુદંડ સિવાય બીજી શી આશા રાખે છે?
અને પુરુરાજ શું જવાબ આપે છે?
એકદમ નિડરતાથી કહે છે, મૃત્યુ જ.
પછી
સિકંદર ફરી પૂછે છે, કેવું મૃત્યુ જોઈએ છે? પુરુરાજ ગર્વથી જવાબ આપે છે, એક રાજા તરફથી બીજા રાજાને શોભે તેવું.
વાહ, હારમાં પણ કેવી ખુમારી! સિકંદર પર આની શું અસર થાય છે?
બધાને એમ જ લાગે કે હવે પુરુરાજની ખેર નથી. પણ સિકંદર, જે પોતે શૂરનીર છે અને શૂરવીરતાની કદર જાણે છે, તે પુરુરાજના આત્મસન્માનથી, એની નિડરતાથી બહુ પ્રભાવિત થાય છે.
એટલે એને સજા નથી કરતો.
સજા નથી કરતો, એટલું જ નહીં, પણ સન્માન સાથે એનું રાજ્ય એને પાછું સોંપી દે છે.
ખરેખર આ તો બહુ મોટો અને ઉમદા વળાંક કહેવાય.
હા, સમીક્ષક આ વિશે લખે છે કે જે શમશેરથી, એટલે કે તલવારથી, જીતી શકાયો નહોતો, તે આ પ્રેમાચરણથી, એટલે ઉદારતાના વર્તનથી, કેવળ વશ થઈ ગયો.
કેટલી સરસ વાત છે, શસ્ત્રો પર નૈતિકતાનો વિજય.
બરાબર, ઉદારતા અને સન્માન શક્તિ કરતાં વધુ અસરકારક સાબિત થયા.
હમ, હવે લાગે છે કે લગભગ બધું બરાબર થઈ ગયું, ખાલી ઐલવિલા અને પુરુરાજના મિલનની વાત રહી.
હા, પણ એમાં એક છેલ્લો અવરોધ આવે છે.
શું?
પુરુરાજ કોઈક કારણસર ઐલવિલાથી નારાજ દેખાય છે.
પણ શા માટે?
આની પાછળ પણ પેલી અંબાલિકાનું જ એક કાવતરું હતું.
ફરીથી શું કર્યું તું એણે?
એણે ઐલવિલાના અક્ષરની નકલ કરીને તક્ષશિલના નામે એક ખોટો પ્રેમપત્ર લખ્યો હતો, અને એ પત્ર જાણે ભૂલથી પુરુરાજ સુધી પહોંચી જાય એવી ગોઠવણ કરી હતી.
એનો હેતુ શું હતો આવું કરવાનો?
એનો ઈરાદો એવો હતો કે પુરુરાજ આ પત્ર જોઈને ઐલવિલા પર ગુસ્સે થાય, એનો અનાદર કરે, અને પછી કદાચ નિરાશ થયેલી ઐલવિલા એના ભાઈ તક્ષશિલ સાથે લગ્ન કરવા માની જાય.
પણ તક્ષશિલ તો મૃત્યુ પામ્યો, એટલે એનો દાવ ઊંધો પડ્યો.
બરાબર, અને હવે અંતે શું થાય છે, અમાલિકાનું શું?
તક્ષશિલના મૃત્યુ અને સિકંદર પણ એને પોતાની સાથે નથી લઈ જતો, ગંગાના પ્રદેશો જીતવા નીકળી જાય છે. આ બધું જોઈને અંબાલિકાને બહુ પસ્તાવો થાય છે. એ સંપૂર્ણ વૈરાગ્ય ધારણ કરી લે છે અને બધાની સામે પોતાના કાવતરાની વાત કબૂલી લે છે.
ઓ,
એ પુરુરાજ અને ઐલવિલા વચ્ચેની ગેરસમજ દૂર કરે છે, એમના મિલનનો રસ્તો સાફ કરે છે.
અને પોતે
સંન્યાસીની બનીને પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે તીર્થયાત્રા પર નીકળી પડે છે. આમ નાટકનો અંત સુખદ આવે છે. તો આ આખી ચર્ચા અને સમીક્ષાના આધારે આપણે 1887ના એ લેખ અને એ સમયના સાહિત્યિક માહોલ વિશે શું કહી શકીએ? મુખ્ય તારણો શું?
પહેલું અને સૌથી મહત્વનું તારણ એ કે સમીક્ષકની નજરે જ્યોતિરીન્દ્રનાથ ઠાકોરનું પુરુરાજ અને હેમચંદ્રનો એનો અનુવાદ એ સમયના ગુજરાતી નાટકોમાં એકદમ ઉચ્ચ કક્ષાનું કામ હતું.
એની પશ્ચિમી શૈલી, વાર્તાનું બંધારણ, પાત્રોનું ચિત્રણ, આ બધું એને અલગ પાડતું હતું.
બરાબર. બીજું, સમીક્ષક ઐતિહાસિક હકીકતો સાથે જે નાટકીય છૂટછાટ લેવામાં આવી છે એને સ્વીકારે છે,
કેમ કે એનાથી ભાવનાત્મક ઊંડાણ અને શૌર્ય જેવા આદર્શો ઉજાગર થાય છે.
હા, એટલે કે કલાત્મક સત્યને ઐતિહાસિક ચોકસાઈ કરતાં વધુ મહત્વ અપાયું છે, અને સમીક્ષક એને બરાબર માને છે.
અને ત્રીજો મુદ્દો?
ત્રીજું, અનુવાદની ગુણવત્તા પર ખાસ ધ્યાન અપાયું છે. ભાષા શુદ્ધ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, રૂઢપ્રયોગો બરાબર વપરાયેલા હોવા જોઈએ. આ બધું બતાવે છે કે ભાષાંતરને પણ એક ગંભીર સાહિત્ય કામ તરીકે જોવામાં આવતું હતું.
અને નાટકના વિષયવસ્તુની વાત કરીએ તો દેશભક્તિ, પ્રેમ વગેરે.
હા, એ બધા શાશ્વત માનવીય ભાવો, દેશભક્તિ, પ્રેમ, કર્તવ્ય, વિશ્વાસઘાત, સન્માન, ક્ષમા, પ્રાયશ્ચિત, આ બધાને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં બહુ અસરકારક રીતે વણી લેવાયા છે. પાત્રો ભલે અમુક કાલ્પનિક હોય, આ ભાવોને જીવંત બનાવે છે.
ખૂબ સરસ. આ ચર્ચા પરથી એ સમયના સાહિત્યિક વિચારો અને મૂલ્યોની સારી એવી ઝલક મળી.
અને છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો આ સમીક્ષા ઊભો કરે છે, ખબર છે?
કયો?
કે કેવી રીતે સાહિત્ય, ખાસ કરીને નાટક, ઇતિહાસનો ઉપયોગ ફક્ત તથ્યો બતાવવા માટે નથી કરતું,
પણ મનોરંજન આપવા અને ઊંડા ભાવનાત્મક સત્યોને ઉજાગર કરવા માટે કરે છે.
બરાબર. ઇતિહાસ જાણે કેનવાસ બની જાય છે જેના પર લેખક પોતાના રંગ પૂરે છે. આજે પણ આપણે જ્યારે કોઈ ઐતિહાસિક ફિલ્મ કે નાટક જોઈએ છીએ ત્યારે આવી જ અપેક્ષા નથી રાખતા.
હા, એ વાત સાચી. કલાત્મક સ્વતંત્રતા અને ઐતિહાસિક સચોટતા વચ્ચેનું સંતુલન હંમેશા ચર્ચાનો વિષય રહે છે.
અને એ પણ વિચારવા જેવું છે કે છેક 1887માં ભારતીય ઇતિહાસની વાર્તા પર યુરોપિયન નાટ્યશૈલીનું આવું મિશ્રણ વાચકોને કેવું લાગ્યું હશે, કેટલું નવું કે કેટલું સ્વીકાર્ય?
કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે. આ રસપ્રદ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આભાર.
આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.